માથીની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય તે દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠો અને અતિ ઘણા લો તેની પાસે એકઠા થયા ત્યારે હોળી પર તે ચડી બેઠો અને સર્વ લોક કિનારે ઉભા રહ્યા અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે જુઓ વાવનાર વાવવાને બહાર ગયો અને તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કિનારીએ પડ્યા એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા અને કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલા ઉગી નીકળ્યા પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા અને કેટલાક કાંટાના જાળામાં પડ્યા ને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા અને બીજા સારી જમીન પર પડ્યા ને તેઓએ ફળ આપ્યા કેટલાકે 100 ગણા ને કેટલાકે 60 ગણા ને કેટલાકે 30 ગણા જેને સાંભળવાને કાન છે તે સાંભળે પછી શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે તું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલે છે ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે પણ તેઓને નથી આપેલું કેમ કે જેની પાસે છે તેને અપાશે ને તેની પાસે પુષ્કળ થશે પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે એ માટે હું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં બોલું છું કેમ કે જોતા તેઓ જોતા નથી ને સાંભળતા તેઓ સાંભળતા નથી ને સમજતા પણ નથી અને યશાયા પ્રબોધકની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે જે કહે છે કે તમે સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં ને જોતા જોશો પણ તમને સૂઝશે નહીં કેમ કે એ લોકોના મન જળ થઈ ગયા છે ને તેઓના કાન બેર મારી ગયા છે ને તેઓએ પોતાની આંખો મીચેલી છે રખે ને તેઓને આંખે સૂજે ને તેઓ કાને સાંભળે ને મનથી સમજે ને ફરે અને હું તેઓને સાજા કરું પણ તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે કારણ કે હું તમને ખચિત કહું છું કે તમે જે જે જુઓ છો તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યા પણ જોયા નહીં અને તમે જે જે સાંભળો છો તે સાંભળવા તેઓએ ચાહ્યા પણ સાંભળ્યા નહીં હવે વાવનાનું દ્રષ્ટાંત સાંભળો જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે ને નથી સમજતો ત્યારે શૈતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે રસ્તાની કિનારીએ જે બી વાવેલું છે તે એ જ છે અને પથ્થરવાળી જમીન પર જે બી વાવેલું છે તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે તો પણ તેના પોતાનામાં જળ નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે અને કાંટાના જાળામાં જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે ને તે નિષ્ફળ થઈ જાય છે અને સારી જમીન પર જે બી વાવેલું તે એ જ છે કે તે વચન સાંભળે છે ને સમજે છે ને તેને નિશ્ચય ફળ લાગે છે એટલે કોઈને 100 ગણા તો કોઈને 60 ગણા ને કોઈને 30 ગણા લાગે છે તેણે તેઓની આગળ બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારો બી વાવનાર માણસના જેવું છે પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો પણ જ્યારે છોડવા ઉગ્યા ને તેને ઊંબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે સાહેબ ત્યાં શું તારા ખેતરમાં સારો બી વાવ્યું નહોતું તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા અને તેણે તેઓને કહ્યું કે કોઈ વેરીએ કર્યું છે ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈએ ને તેને એકઠા કરીએ પણ તેણે કહ્યું કે ના રખે ને તમે કડવા દાણા એકઠા કરતા ઘઉંને પણ તેની સાથે ઉખેડો કાપણી સુધી બંનેને સાથે વધવા દો અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલા કડવા દાણાને એકઠા કરો ને બાળવા માટે તેના ભારા બાંધો પણ ઘઉં મારી વખારોમાં ભરો તેણે તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય રાયના બીજ એવું છે જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું, સઘળા બી કરતા તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતા તે મોટું થાય છે, ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે. તેણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય ખમીર જેવું છે, કે જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો. એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી, અને દ્રષ્ટાંત વગર તેણે તેઓને કંઈ કહ્યું નહીં, એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, કે હું મારું મોં ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ. ને જગતનો પાર નાખ્યાના વખતથી જે છાના રખાય છે તે હું પ્રગટ કરીશ. ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયો, અને તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે ખેતરના કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહે. ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે, અને ખેતર જગત છે, અને સારા બી રાજાના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે. અને જે વેરીએ તે વાવ્યા તે શેતાન છે, અને કાપણી જગતનો અંત છે, અને કાપનારા દૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે પણ થશે. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાઓને તેના રાજ્યમાંથી એકઠા કરશે, અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યારે નાયો પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, કે જે એક માણસને મળ્યું પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું. વળી આકાશનું રાજ્ય સારા મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. તેને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. વળી આકાશનું રાજ્ય જાળના જેવું છે, કે જેને લોકે સમુદ્રમાં નાખી ને હરેક જાતનું તેમાં સમેટાયું, અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકઠું કર્યું, પણ ખરાબ ફેંકી દીધું. એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયોમાંથી ભૂંડાઓને જુદા પાડશે, અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. શું તમે એ બધી વાતો સમજ્યા? તેઓ તેને કહે છે કે હા. ત્યારે તેણે તેઓને કહ્યું કે હરેક શાસ્ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક માલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે. અને એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યો ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો, અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનોમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરજ થઈને બોલ્યા કે આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવા પરાક્રમી કામો ક્યાંથી? શું એ સુતારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહુદા તેના ભાઈઓ નથી? અને શું એની સગડી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય બીજે બધે ઠેકાણે માન વગરનો નથી, અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામો કર્યા નહીં.